ભારત ભૂમિમાં આપણો જન્મ થયો અને કેવો સુંદર સમય, ભક્તોના વચ્ચે, વૈષ્ણવોની વચ્ચે આપણે બેઠા છીએ અને આ સમયને યોગ્ય સ્થાને ભગવાનની સેવામાં લગાડવો જોઈએ, વ્યર્થ ન ગવાવો જોઈએ. તો આવી રીતે કાળનું વર્ણન કરતા મૈત્રેય મુનિ ત્રીજા સ્કંદના 12મા અધ્યાયમાં હવે સૃષ્ટિના વિસ્તારનું વર્ણન કરે. કેવી રીતે આ સૃષ્ટિમાં મનુષ્યની ઉત્પત્તિ થઈ એનું વર્ણન કરતા મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, જે બ્રહ્મા, જે ગર્ભોદક શાહી વિષ્ણુના ગર્ભેથી કમળ નીકળ્યું, એ કમળથી બ્રહ્માજી પ્રકટ થયા અને એ બ્રહ્માજીને જ્યારે ભગવાને સૃષ્ટિ પ્રજા ઉત્પત્તિ કરવાનો આદેશ આપ્યો, તો હું 2 દિવસ પહેલા એક વ્યક્તિને કહેતો હતો, જે બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એ પોતે કામ ન કરે, એ બીજા પાસે કામ કરાવી જાણે, એને પાકો બિઝનેસમેન કહેવાય. તો બ્રહ્માજી કોઈ સાધારણ બુદ્ધિમાન હતા. બ્રહ્માજીએ પ્રજા ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીએ વિચાર કર્યો, હું કેટલીક ઉત્પત્તિ કરીશ, હું અમુક લોકોને ઉત્પન્ન કરી દઉં, પછી ઉત્પત્તિ કર્યા રાખશે. તો પ્રજાની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્માજીએ સૌ પ્રથમ 10 પુત્રોને જન્મ દીધો, 10 પુત્રને પ્રગટ કર્યા. આ 10 પુત્રને બ્રહ્માજીએ કોઈ સ્ત્રીનો સહારો લઈ કે કોઈ રજ વીર્યથી ઉત્પન્ન નહીં. કહેવાય છે કે બ્રહ્માજીએ પોતાના મનથી મરીચિ ઋષિને ઉત્પન્ન કર્યા, મુખ બ્રહ્માજીએ પોતાના મુખથી અંગિરા ઋષિને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ એના નેત્રથી, એની આંખોથી અત્રિ ઋષિને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ એમના કાનેથી પુલત્સ્ય ઋષિને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ એની નાભીથી પુલહ ઋષિને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ એના હાથથી કૃતુ ઋષિને ઉત્પન્ન કર્યા, ત્વચાથી ભૃગુ ઋષિ, અંગૂઠાથી બ્રહ્માજીએ યક્ષ ઋષિને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ એમના પ્રાણથી વશિષ્ઠ ઋષિને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજી એના ખોળાથી, બ્રહ્માજીએ પોતાની ગોદમાંથી નારદ મુનિને ઉત્પન્ન કર્યા. 10 પુત્રને ઉત્પન્ન કરી બ્રહ્માજીએ આદેશ આપ્યો કે જાઓ પ્રજાની ઉત્પત્તિ કરો. 10એ 10 હાથ જોડીને કહી દીધું, પ્રભુ પિતાજી, તમે કહેશો એ કરશું, પણ લગ્ન તો અમે નહીં જ કરીએ. વિચાર કરો એ પિતા કેટલો દુઃખી થયો છે. આજે એક પિતાના 10 બાળક હોય ને એક વ્યક્તિને, એક પુત્રને મંદિરમાં બેસી જવું હોય, બ્રહ્મચારી બની જવું હોય, તો એ પિતા કેટલા ક્રોધિત થાય. 10એ 10 ના પાડી દીધી. બ્રહ્માજી કે તમે કઈ કામના નથી. બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને બ્રહ્માજીના ક્રોધથી એની ભૃગુટીમાંથી એક બાળક પ્રગટ થયું. એ બાળક રોતા રોતા પ્રગટ થયું એટલે એ બાળકનું નામ રુદ્ર રાખવામાં આવ્યું. સાક્ષાત શિવજી હતા. શિવજીએ કીધું, પિતાજી બોલો શું કરવાનું છે? બ્રહ્માજીએ કીધું કે પ્રજાની ઉત્પત્તિ કરવાની છે. કોઈ વાંધો નહીં. શિવજી ગયા અને ઉત્પત્તિ કરવા માંડ્યા. ભાઈ તો જેવા હોય એવી ઉત્પત્તિ કરે ને ભાઈ. શિવજી ઉત્પત્તિ કરી ભૂત, પિશાચ, પ્રેત, સર્પ, વીછી, રુદ્રગણ, આવા ગણોની ઉત્પત્તિ કરવા માંડ્યા અને એ ગણ ધીમે ધીમે બ્રહ્મલોકમાં આવીને બ્રહ્માજીનું ગળું દબાવવા માંડ્યા. બ્રહ્માજીને જ મારવાનો પ્લાન બનાવ્યો. બ્રહ્માએ કીધું, રોકો રોકો શિવજી, હવે આને બંધ કરો. શિવજીને બોલાવ્યા. અરે બેટા, મેં તને મનુષ્યની સૃષ્ટિ કરવાનું કીધું, તું આ તે કોને ઉત્પન્ન કરે, હવે તું બંધ કર. સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું ડિપાર્ટમેન્ટ બ્રહ્માજીએ લઈ લીધું, તું પ્રલયનું ડિપાર્ટમેન્ટ સંભાળ. પ્રલયનું ડિપાર્ટમેન્ટ આપી દીધું, તારે પ્રલય કરવાનો, તારે સૃષ્ટિ નથી કરવી. ત્યારે બ્રહ્માજીએ પોતાની ભુજાએથી, બ્રહ્માજીએ પોતાના જમણા અંગથી મનુ મહારાજને ઉત્પન્ન કર્યા અને પોતાના ડાબા અંગથી શત્રુપા દેવીને પ્રગટ કર્યા. અને આ મનુ અને શત્રુપાથી જે સૃષ્ટિ થઈ એ છે મનુષ્ય સૃષ્ટિ. જો બહુ સુંદર વિજ્ઞાન છે ભાગવતમાં. આજે આપણે મનુષ્ય કહેવાય છીએ તો આ મનુષ્ય ક્યાંથી પ્રગટ થયા? મનુ અને શત્રુપાથી. મનુથી મનુષ્ય ઉત્પન્ન થયા એટલે એને માનુજ કહેવામાં આવે. જ અર્થાત જન્મ. મનુથી ઉત્પન્ન થવાને કારણે માનુજ કહેવાય. પણ આપણા દેશમાં છોકરાઓને સ્કૂલમાં શું ભણાવે કે છોકરાઓ, વિદ્યાર્થીઓ, મનુષ્યનો જન્મ વાંદરાઓમાંથી થયો છે. પેલા બધા ચાર પગ વાળા વાંદરા હતા, મોટી મોટી પૂંછડી હતી. પછી ધીરે ધીરે વાંદરાઓની શરીરમાંથી વાળ ખરી ગયા અને એ ચાર પગ ઉપર ચાલવા વાળા વાંદરાઓ સોફિસ્ટિકેટેડ થઈ ગયા અને બે પગ ઉપર ચાલવા માંડ્યા. ત્યારે ધીરે ધીરે કરતા એની પૂંછડી પણ વહી ગઈ અને પછી વાંદરાઓ આજે મનુષ્ય થઈ ગયા. છોકરાઓ કે ગુરુજી વાહ, આવું ભણાવે છે આજના ગુરુઓ? તદ્દન ખોટી વાત છે. અમેરિકામાં તો આ ડાર્વિંગનો સિદ્ધાંત, હું ભણેલો છું ત્રીજા ધોરણમાં, મને યાદ છે, આ ડાર્વિંગનો સિદ્ધાંત વિદેશોમાં, અમેરિકામાં ને એમાં આની પર બેન્ડ લગાડી દીધો છે. આ ખોટી જ વસ્તુ છે, પણ ભારતમાં હજી ભણાવે છે. આ ભાગવત ઉત્પન્ન ભારતમાં, ગીતાનું જ્ઞાન ભારતમાં, પણ હજી જ્ઞાન આવ્યું નથી કોઈના. વાસ્તવિક તથ્ય તો એ છે, વાસ્તવિક વાત તો એ છે કે મનુષ્યની ઉત્પત્તિ મનુ અને શત્રુપાથી થઈ. મનુ અને શત્રુપા પ્રગટ થયા અને મૈથુની સૃષ્ટિ પ્રારંભ થઈ. બ્રહ્માજીએ મનુ મહારાજને આદેશ આપ્યો કે હે મનુ મહારાજ, તમે આ પૃથ્વી લોક ઉપર જાઓ અને પૃથ્વી લોક ઉપર જઈ મનુષ્યની સૃષ્ટિનું ઉત્પન્ન કરો. ત્યારે મનુ અને શત્રુપા પોતાના પિતાની આજ્ઞા પાલન કરી આ પૃથ્વી ઉપર આવે. 14 બ્રહ્માંડ તમે જોયું હશે, આ બ્રહ્માંડમાં 14 લોક છે, એમાં 7મું લોક પૃથ્વી બરોબર વચોવચ, આની નીચે અતલ, વિતલ, તલાતલ, પાતાલ, રસાતલ, અને આની ઉપર જનલોક, મરલોક, સ્વર્ગલોક, સિદ્ધલોક અને તપલોક અને બ્રહ્મલોક. તો જ્યારે મનુ અને શત્રુપા સૃષ્ટિ કરવા માટે પૃથ્વી ઉપર આવી રહ્યા હતા, આવ્યા તો જોયું કે પૃથ્વી હતી જ નહીં, બાકી બધા લોક હતા, 13 લોક હતા, પણ પૃથ્વી હતી જ નહીં. વાસ્તવમાં બન્યું તો એવું કે એ સમયે દીતીના ગર્ભેથી બે પુત્રનો જન્મ, હિરણાક્ષ અને હિરણાકશિપુ, બહુ મોટા અસુર હતા. અને આસુરોએ વિચાર્યું કે દેવતાઓ સાથે યુદ્ધ કરવાનું છે આપણે, અને આ દેવતાઓને શક્તિશાળી બનાવવા વાળા આ મનુષ્ય છે, પૃથ્વી ઉપર રહેવા વાળા. કારણ કે જ્યાં સુધી મનુષ્ય લોકો યજ્ઞ ન કરે ત્યાં સુધી દેવતાઓને શક્તિ ન મળે. મનુષ્યના યજ્ઞથી જ દેવતાઓને શક્તિ મળે છે, એટલે મનુષ્યના યજ્ઞ બંધ કરાવવા કરતા આ પૃથ્વીને જ કાંઈક લઈ જઈને છુપાડી દઉં, યજ્ઞ ફજ્ઞ બંધ થઈ જાય અને દેવતાઓની શક્તિ નષ્ટ થઈ જાય. એટલા માટે મોટો ભાઈ હિરણાક્ષ આ પૃથ્વીને લઈ રસાતલમાં છુપાવી દીધી. આ પૃથ્વી વાસ્તવમાં ભગવાનની પત્ની છે, એનું એક નામ વસુંધરા છે. વસુંધરાને રસાતલમાં છુપાવી દીધી. મનુ અને શત્રુપા આવીને જોયું તો પૃથ્વી હતી જ નહીં. પાછા બ્રહ્માજી પાસે આવ્યા, કીધું બ્રહ્માજી તમે અમને પૃથ્વી ઉપર મોકલ્યા પણ પૃથ્વી તો છે જ નહીં, ક્યાં જઈને સૃષ્ટિ કરી? ત્યારે બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે પૃથ્વી નથી. મનમાં ભગવાનનું ચિંતન કરવા માંડ્યા, મુખેથી ભગવાનનું સ્મરણ, મુખેથી ભગવાનનું નામ લેવા માંડ્યા. આવો આપણે પણ બ્રહ્માજીની સાથે ભગવાનનું નામ લઈ અને ભગવાન વરાહનું અવતરણ કરાવીએ.
હરે કૃષ્ણ 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 હરે હરે, રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે.
બધા પ્રેમથી ગાય, ભગવાન આવી રહ્યા છે.
હૃદયથી ગાઓ, હરે રામ હરે कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण
बड़ा प्रेम थी गाओ आज सवाणी परिवार की कृपा थी माणा मोरा गाम में भगवान ना अवतार थी रहा है आ कृपा नो लाभ उठाओ
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे हरे
ब्रह्माजी विचार करी रहा है। ब्रह्माजी जेवू भगवान ना नाम ने याद करू पोताना मुखे थी जेवी जेम भगवान नु नाम लीधू भगवान नी कृपा थी ब्रह्माजी ने छींक आवी ब्रह्माजी ना नाक माथी एक छिद्र निकळू अने छिद्र धीरे 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 मोटू थतू गयू। ब्रह्माजी समझी न सक्या के आ शू छे। धीरे धीरे ई छिद्र पहाड़ जेटू विशाल स्वरूप भगवान नु ऐश्वर्यमय स्वरूप एक सुवर्ण रूप धारण ब्रह्मा जी समेत देवताओं समझी क्या क्या बीजु कोई नहीं साक्षात विष्णु वराह रूपे प्रकट थया छे। सर्व देवताओं मंत्र लेवा मड्या बधा देवताओं गावा मड्या हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम। भयंकर पहाड़ जेवू शरीर एमनी गर्जना थी पृथ्वी ध्रुजवा मंडी त्रणेय लोक कंपायमान थई गया। जेवू भगवान वराहे एमनी पूछड़ी ऊपर करी એમના શરીરને સમુદ્રમાં નાખતાની સાથે જ સમુદ્ર બે ભાગમાં વેચાઈ ગયો પહાડ બની ગયા સમુદ્રની પાણી એમનું શરીર કઠોર ચામડી સફેદ તીક્ષ્ણ દાંત આંખોમાંથી કરોડો કરોડો સૂર્ય નીકળે એવો પ્રકાશ ભગવાન વરાહ રસાતળમાં ગયા રસાતળમાં જઈ એમની પત્ની વસુંધરાને એમના દાંત ઉપર ધારણ કરી પૃથ્વીના સ્થાને રાખી ત્યારબાદ ભગવાન વરાહ દીતીના પુત્ર હિરણાક્ષ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા હિરણાક્ષના હાથમાં ગદા છે ભગવાન વરાહના હાથમાં ગદા છે ભયંકર યુદ્ધ છેડાયું ભગવાન અને હિરણાક્ષ વચ્ચે યુદ્ધ શરૂ એકબીજા ઉપર ધમાધાર ગદાના પ્રહાર કરે પણ હિરણાક્ષ સાધારણ દૈત્ય નહોતો વીર રસનું આસ્વાદન કરવા માટે ભગવાને પ્રગટ કરાવેલો આ ઇતિહાસમાં સૌથી અતૂટ ઘટના હિરણાક્ષના પ્રહારથી ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ ભગવાન વિચલિત ફરીથી ગદા હાથમાં લઈ ધમાધાર યુદ્ધ થયું અને ભયંકર ભગવાનની ગદાથી હિરણાક્ષના શરીર ઉપર પ્રહાર થયો હિરણાક્ષના શરીરના ઉપર પ્રહાર થવાથી લોહીની નદી વહેવા માંડી હિરણાક્ષનો વધ થયો બોલો યજ્ઞપતિ ભગવાન વરાહ કી જય યજ્ઞપતિ ભગવાન વરાહ કી यज्ञपति भगवान वराह की जय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ભગવાનનો અવતાર થયો છે પ્રેમથી ભગવાનના અવતારમાં ભાગ લ્યો બધા દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી અને ફૂલની વૃષ્ટિની કથાની સાથે નાચવા માંડ્યા ભગવાનનું ગાન ગાવા માંડ્યા દેવતાના ઉત્સવમાં પ્રેમથી ભાગ લ્યો હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ
शवद्रीता शुकर रूपा जय केशव देता
सब लोग गाइए
सति दशन शिखरे धरणी कवलग्ना शशिनी कलंक कलेवनिमग्ना केशव धृता शुकर रूपा जय जगदीश हरे जगदीश हरे जय जगदीश हरे जय केशव धृता शुकर रूपा
सभी लोग
जय जग
भगवान के शुकर रूप को प्रणाम
वसति दशन शिखरे धरणी कवलग्ना शशिनी कलंक कलेवनिमग्ना केशव धृता शुकर रूपा जय जगदीश हरे जगदीश हरे जय जगदीश हरे जय केशव धृता शुकर रूपा जय जगदीश जय जगदीश हरे जय जगदीश केशवद्रीता शुकर रूपा केशवद्रीता शुकर रूपा केशवद्रीता शुकर रूपा केशवद्रीता शुकर रूपा शुकर रूपा केशवद्रीता शुकर रूपा जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय सवधीता शुकर रूपा जय जगदीश हरे शुकर रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय देव जय शुकर देव
प्रियपति भगवान वराह की। हरे
कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
जन्म कर्म च मे दिव्यम। भगवान ना अवतार अद्भुत छे, अत्यंत विडंबनम। क्यारे क्यारे आश्चर्य थाय, भगवान सूकर जेवो रूप केम लेता हशे। 84 लाख प्रकारनी योनिमा सौथी निम्न शरीर होय तो ये सुवर्णु शरीर। भगवान ने सुवर्णु शरीर धारण कर्यु एकमात्र एमना भक्तोनी रक्षा करवा माटे, भक्तोने आनंद आपवा माटे। बहु सुंदर अवतारनी कथा कही। विदुरजी ने मनमां संशय थयो के दीतीना गर्भेथी आ बे पुत्र केम उत्पन्न थया, અને દીતીના ગર્ભે 100 વર્ષ સુધી દીતીએ તેમને ગર્ભમાં રાખ્યા શા માટે? મૈત્રી મુનિ બહુ સુંદર કથા કે દીતીના ગર્ભમાં રાખવાથી દીતી દ્વારા આ 100 પુત્ર દીતી દ્વારા આ 2 પુત્ર પ્રાપ્ત કરવાથી એમને ખબર પડી કે આ બંને અસુર થવાના છે, માટે આને હું જન્મ નહીં આપું। અને જ્યારે એ બંને પુત્ર ગર્ભમાં હતા ત્યારે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો, પ્રલયનો સમય આવી ગયો। સમસ્ત દેવતા બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને પૂછ્યું, બ્રહ્માજી આવું કેમ બન્યું? ત્યારે બ્રહ્માજી હિરણાક્ષ અને હિરણાકશિપુનો ઇતિહાસ બતાવે, આ ભૌતિક જગતના પરે ભૌતિક જગતથી ઉપર એક આધ્યાત્મિક જગત છે, અને એ આધ્યાત્મિક જગતમાં વૈકુંઠ લોક છે। વૈકુંઠ લોકમાં ભગવાન નારાયણ બિરાજમાન છે। એક સમયની વાત, બ્રહ્માજીના પ્રથમ 4 પુત્ર સનકાદિ ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠ લોકમાં ગયા। જેવા ભગવાનના દરબારમાં પ્રવેશ થાય એ જ સમયે વૈકુંઠ લોકના 2 દ્વારપાલ જય અને વિજય 4 કુમારોને રોકી લીધા, તમે નહીં જઈ શકો। સનત કુમારોએ કીધું, અમે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ, તમે અમને જવા દો। જય વિજય ના પાડી સનત કુમારોએ કીધું, જશું જય વિજય કે નહીં જવા દઈએ। બોલા બોલી થઈ ગઈ, સનત કુમારોને ક્રોધ આવ્યો અને ક્રોધ આવી શ્રાપ આપી દીધો, અરે અમારે ભગવાનના દર્શન કરવા છે, ભગવાનને મળવું છે, અને તમે ભગવાનને મળવામાં બાધા બનો છો। ભગવાનને મળવામાં બાધા બનવા વાળા અસુર કહેવાય, તમે અસુર જેવું કામ કરી રહ્યા છો, જાઓ તમને શ્રાપ આપીએ છીએ કે તમે અસુર થઈ જાઓ। નીકળી ગયો, મોઢામાંથી નીકળી ગયું, તમે અસુર થઈ જાઓ, અને એ તો ચિંતામણી ધામ છે ભાઈ, ત્યાં તો જે નીકળી જાય મોઢામાંથી બનીને જ રહે। જેવા સનત કુમારોએ શ્રાપ આપ્યો એ જ સમયે ભગવાન નારાયણ બહાર આવ્યા, જોયું કે અહીંયા શ્રાપાશ્રાપી થઈ રહી છે। ભગવાન નારાયણે કીધું, બસ, વાસ્તવમાં ઘણી વખત લોકોને સંશય પ્રશ્ન થાય, એ વૈકુંઠ ધામમાં એ જ વ્યક્તિ જઈ શકે જે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, અને આ સનત કુમાર ન્યા જઈને ક્રોધ કરવા માંડ્યા, આવું કેમ બન્યું? આનો ઉત્તર એ છે કે ભગવાન ના હૃદયમાં ઈચ્છા હતી કે હું વીર રસનું આસ્વાદન કરું। ભગવાન સર્વ ભોગતા છે, બધા સુખને ભોગવા વાળા છે, એને વીર રસનું આસ્વાદન કરવું હતું ભગવાનને, હોય ને? ઘણા પહેલવાન હોય, શક્તિશાળી હોય, તેની ક્યારેક ઈચ્છા થઈ કોકની સાથે લડાઈ ઝઘડો કરી, ભગવાનની ઈચ્છા થઈ, આ કોઈ મોટી વાત નથી. ભગવાનની વીર રસ આસ્વાદન કરવાની ઈચ્છા, ભગવાને વિચાર કર્યો કોની સાથે યુદ્ધ કરવું, આ સંસારના લોકો તો મારી ઈચ્છા શક્તિથી મરી જાય છે, લડાઈ ઝઘડો હોય તે બરાબરી વાળા સાથે હોવો જોઈએ ને. ભગવાને વિચાર્યું આજે બે દ્વારપાળને મેં રાખ્યા છે એની સાથે યુદ્ધ કરીશ, અને ભગવાનની પ્રેરણાથી સંકાદિકોએ શ્રાપ આપ્યો. ભગવાન આવ્યા, ભગવાને વાત કરી કે સંકાદિક તમે તો બ્રાહ્મણ દેવતા છો, તમારાથી ક્યારેય આવું થાય નહીં, મારી પ્રેરણાથી થયું છે, તમે ચિંતા ન કરો. જય વિજય ભગવાનના ચરણોમાં પડી ગયા પ્રભુ, અમને લેવા દેવા વગરના તમે અસુર બનાવી દીધા. ભગવાન ક્યાં મારી ઈચ્છા છે તો કોઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તો અમારું જીવન છે, પણ પૂછ્યું કે અમે પાછા ક્યારે આવશું અહીંયા. ભગવાને કીધું ત્રણ જન્મ લેવો પડશે તમારે, સૌથી પહેલા તમે હિરણાક્ષ અને હિરણાકશિપુ થશો, મારા દ્વારા તમારું ઉદ્ધાર થઈ બીજા જન્મમાં તમે રાવણ અને કુંભકર્ણ થશો, અને એમાં પણ મારા દ્વારા તમારો ઉદ્ધાર થશે, અને ત્રીજા જન્મમાં તમે શિશુપાલ અને દંતવક્ર થશો, અને મારા દ્વારા ઉદ્ધાર થઈ તમે પાછા અહીંયા આવશો. આ બંને હિરણાક્ષ અને હિરણાકશિપુએ કીધું પ્રભુ તમારે જ્યાં મોકલવા હોય ત્યાં મોકલો, પણ એક સેકન્ડ માટે પણ તમારી વિસ્મૃતિ ન થાય એવા આશીર્વાદ અમને આપી દો. ભલે અમે અસુર બનીએ પણ તમને એક સેકન્ડ માટે પણ ન ભૂલીએ એવી કૃપા કરો. ભગવાને તથાસ્તુ કીધું એટલે તમારે જોઈ લેવું, હિરણાક્ષ કે હિરણાકશિપુ હોય કે પછી શિશુપાલ કે દંતવક્ર હોય કે રાવણ કે કુંભકર્ણ હોય, એક સેકન્ડ માટે ભગવાનને ભૂલ્યા નથી, નિરંતર ભગવાનને યાદ કરતા હતા, ભલે શત્રુ ભાવે યાદ કરતા કે આ વિષ્ણુ આવો છે અને તેવો છે, શત્રુ ભાવે પણ યાદ જરૂર કરતા હતા ભગવાનના આશીર્વાદ. તો બહુ સુંદર હિરણાક્ષ અને હિરણાકશિપુનો ઇતિહાસ સંભળાવે. તો બ્રહ્માજી ના શરીરમાંથી 10 સંતાનની ઉત્પત્તિ, ત્યારબાદ શિવજી ઉત્પન્ન થયા, ત્યારબાદ મનુ અને શત્રુપાથી મનુષ્ય યોની ચાલુ થઈ. હવે મૈત્રે મુનિ વિદુરજીને હજુ એક ઇતિહાસ, બ્રહ્માજીના શરીરથી કર્દમ મુનિનો જન્મ થયો. કર્દમજીની કથા શાસ્ત્રમાં બહુ સુંદર. કર્દમજી પ્રકટ થયા અને બ્રહ્માજીએ કર્દમજીને આદેશ આપ્યો કે કર્દમ તમે વિવાહ કરી પ્રજાની ઉત્પત્તિ કરો. કર્દમજી આપણી જેવા નહોતા, માથું નીચે નાખીને લગ્ન કરી લે, લગ્ન કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. આ તો 16-17 વર્ષ થયા નથી કે લગ્ન કરી લીધા નથી, કરો, કરવામાં ના નથી, ભગવાને જ બનાવ્યું ચતુર્વર્ણ મયા સૃષ્ટમ, પણ શા માટે કરવા જોઈએ, લગ્ન કરીને શું કરવાનું છે એ તો બધું જાણવું જોઈએ કે નહીં. હું ઘણી વખત અમારા છોકરાઓને કહું કે આપણે સંસારમાં 5 રૂપિયાની વસ્તુ લેવા ખરીદવા જતા હોય તો 5 વખત વિચાર કરીએ, સંસારનું કોઈ પણ નિમ્નથી નિમ્ન કાર્ય કરતા પહેલા 1000 વખત વિચાર કરી, પણ લગ્ન કરવામાં આજીવ 1 વખત વિચાર નથી કરતો. માની લો પ્રશ્ન કોઈ તમને પૂછે, હું તો ઘણા લોકોને પૂછું, તમે લગ્ન શા માટે કર્યા એનું કારણ બતાવો, કોઈની પાસે એનું કારણ જ નથી. હું બાપા એ કરી લીધા એટલે આપણે કરવા જરૂરી છે, આપણા ગામના બધા લગ્ન કર્યા આપણે કરવા, ખબર છે કે લગ્ન કરીને બધા દુખી છે, છતાંય અને ગામડાઓમાં તો ઘેટા બકરા ચાલતા હોય, ખબર છે ને તમને, એક ઘેટુક વકરું આગળ હાલતો હોય બધા એની વાંય વાંય હાલતા હોય, અને એક જો કૂવામાં પડે ને હારે આખી હાર 50 ઘેટા બકરા કૂવામાં, તો આપણે એવું નથી બનવાનું, આગળ વાળાએ કર્યા તો આપણે કરી લેવા, કરતા પહેલા વિચાર હોવો જોઈએ, કરો એમાં ના નથી. કર્દમ મુનિને બ્રહ્માજીએ કીધું કે તમારે વિવાહ કરવાના છે. કર્દમ મુનિએ કીધું પ્રભુ તમારી આજ્ઞા શિરોધારી, વિવાહ કરવા માટે સૌથી પહેલા તપસ્યા હોવી જોઈએ, આ તો કોઈ જાણતું જ નથી. કર્દમ મુનિએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, શા માટે, એને લગ્ન કરવા હતા. આજના નરને તપસ્યા હું જ નથી ખબર, તપસ્યા કરી અને તપસ્યા કરી એવી તપસ્યા કરી ભગવાનને પ્રકટ કરી દીધા. હામાં ભગવાન ઉભા હતા. ભગવાને કીધું બસ કરદમ બસ, બહુ તપસ્યા થઈ ગઈ, બોલ તારે શું જોઈએ છે. કરદમજી એ કીધું કે પ્રભુ મારે લગ્ન કરવા છે, કારણ કે પિતાનો આદેશ છે, પિતાનો આદેશ છે મારે લગ્ન કરવા છે, તો એક એવી ભક્ત પત્ની મને મળી જાય કે જેથી મારું જીવન પણ ભક્તિમય થઈ જાય. એમ ન કીધું કે હારી ગોરી હાઈટ વાળી હોવી જોઈએ, હાઈટ બોડી હોવી જોઈએ, વાળ કાળા હોવા જોઈએ, એમ ન કીધું. જો ભાગવત બહુ સુંદર સિદ્ધાંત શીખવાડે છે આપણને. આજે તો કોઈ છોકરાને પૂછો કેવી દીકરી કેવી હોવ લાવી છે તારે, કે બાપા ગોરી હોવી જોઈએ, લાંબા લાંબા વાળ હોવા જોઈએ, આંખ્યું કાળી હોવી જોઈએ, હાઈટ બોડી હોવી જોઈએ, પછી એ ભલે કાળી પાઠ હોય પણ સપના તો માધુરી દીક્ષિત ના નેવશીભે રાય ના જોતા હોય, એમ થોડી મળે. કરદમ મુનિ એમ ન કીધું મારે ગોરી જોઈએ કે કાળી. જો ભગવાનના ભક્ત જે હોય ને એ ચામડું ન જોવે, એ ચામડાની અંદર રહેલી આત્માને જોવે. અને ભક્ત સાથે જેના લગ્ન થયા ને એનું આ જ જીવનમાં ભગવાનના ધામમાં વયો જવાનો. અને જેને જે દંપતીના જીવનમાં ભક્ત અને ભક્તિ નથી. તમે સાંભળ્યું હશે ને એક ટ્રેક્ટરનું ટાયર ને એક સ્કૂટરનું ટાયર થાય, એક ભગત હોય ને એક ભગત ન હોય તો પછી ઝઘડા થાય. એટલે જો પતિ પત્ની ભક્ત મળી જાય તો ભાઈ સોનામાં સુગંધ ભળી જાય. કરદમજી એમ ન કીધું કે મારે ગોરી અને સારી, કારણ કે એ તો આત્મા જોઈ રહ્યા. ભક્તો આપણે ચમાર નથી બનવાનું. મને એક પ્રસંગ યાદ આવી રહ્યો છે. એક વખત રાજા જનકની સભામાં, રાજા જનકને તો જાણતા હશો, દેહ છતાં પણ વિદેહ, રાજા જનકની સભામાં હજારો રાજા આવીને બેઠા હતા અને હજારો રાજાઓની સભામાં અષ્ટાવક્ર ઋષિ આપણા ઇતિહાસમાં થઈ ગયા. એનું નામ અષ્ટવક્ર એટલા માટે પડ્યું કારણ કે આઠે અંગોથી આડા હતા, વાંકા હતા, એકે અંગ સીધો નહોતો. અને જોઈને સ્વાભાવિક હસું આવી જાય. અષ્ટવક્ર ઋષિ રાજા જનકની સભામાં સેંકડો રાજાઓ બેઠા હતા. અષ્ટવક્ર ઋષિ જેમ એ સભામાં પ્રવેશ થયા, બધા રાજાઓ હસવા મળ્યા, દાંત મળ્યા કાઢવા. રાજાઓ હસવા મળ્યા તો અષ્ટાવક્ર ઋષિ રાજા કરતા ડબલ હસવા મળ્યા. રાજાઓને વિચાર થયો કે અમે તો આનું રૂપ જ હસવી છે, ઈ કોને જોઈને હસે છે. ત્યારે રાજા ચૂપ સિરિયસ થઈને પૂછ્યું, પ્રભુ અમે તો તમારું રૂપ જોઈને હસીએ છીએ, તમે કોને જોઈને હસો છો, શા માટે તમારું હસવાનું કારણ શું. ત્યારે અષ્ટાવક્ર ઋષિ એટલું જ કીધું કે મને લાગ્યું કે અહીંયા રાજાઓની સભા છે. મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા રાજાઓની સભા, અને રાજાઓની સભા સાંભળી હું અહીંયા આવ્યો, પણ અહીંયા આવ્યો તો મને ખબર પડી કે અહીંયા તો બધા મોચી ભેગા થયા છે. અહીંયા આવ્યો પછી ખબર પડી કે અહીંયા તો બધા મોચી ભેગા થયા, આ બધા ચામડાને જોવા વાળા, ચામડાનો ધંધો કરવા વાળા. તમે લોકો મારા ચામડાને જોવો છો, આ ચામડાની અંદર રહેલા આત્માને કોઈ નથી જોતા. તમે રાજા નથી, કેવલ રાજાઓની વાત નથી, આપણી જ વાત છે. ખાલી દેહ જોઈએ છે. અને ગમે એટલી સારી પત્ની સાથે વિવાહ કરો, ગમે એટલી ગોરી હોય, 10 વર્ષ પછી ઈ ઉતરી ગયેલા શિવડા જેવી થઈ જાય. આ સંસારમાં રૂપ કોઈનું સ્થિત નથી રહેતું. સંસાર અનિત્ય છે, રૂપ પણ અનિત્ય છે, નાશવંત છે. માટે રૂપ ન જોવા જોઈએ, ગુણ જોવા જોઈએ. કરદમ મુનિ 10,000 વર્ષ તપસ્યા કરી ભગવાન પ્રગટ થયા. પૂછ્યું તારે શું જોઈએ છે, કહી શકતા હતા ને ઐશ્વર્યા રાય ને મારે લગ્ન કરવા છે, પણ નહીં. ભગવાન કેવી પણ ચાલશે, પણ એક ભક્ત સ્ત્રી હોય ને તો હું જીવનમાં ભક્તિ કરી શકું. ભગવાને કીધું બસ આટલું જ જોઈએ છે, બસ પ્રભુ. ભગવાને તથાસ્તુ કીધું અને કીધું આજથી 3 દિવસ પછી સામેથી તારા ઘરે માંગુ આવશે. સાક્ષાત મનુ મહારાજ એની પુત્રી દેવહૂતિને લઈને એનો હાથ તારા હાથમાં સોંપશે. અને આ જ સમયે મનુ મહારાજની 3 પુત્રી અને 2 પુત્ર. 2 પુત્રનું નામ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને ત્રણ પુત્રી હતી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં જે દેવહૂતિ નામની પુત્રી હતી એને જન્મથી જ એક હઠ પકડી લીધી કે હું વિવાહ કરીશ તો ભક્તની સાથે, મારે ભક્ત પતિ જોઈએ છે. આજની છોકરી શું વિચાર કરે ખબર, એવો પતિ મળી જાય જે મને મુંબઈ ફેરવે, ફોરેન લઈ જાય, ફોરેન બોલતા ન આવડતું હોય બરોબર, મને વિદેશમાં ફરાવે, અહીંયા લઈ જાય, અહીંયા આટલું ખવરાવે. પણ જો દેવહૂતિ પાસેથી શીખવું જોઈએ, મારે ધનિક વ્યક્તિ નથી જોતો, મારે ધન નહીં, મારે સારું ઘર નહીં, ભલે છાશ અને રોટલો મળી જાય, ભલે ખાવાનું ન મળે, પણ લગ્ન કરીશ તો ભક્તની સાથે. તમે જોયું, જ્યારે સતીનો દેહ ત્યાગ થઈ ગયો અને એનો બીજો જન્મ પાર્વતીના રૂપે થયો, ત્યારે પાર્વતીએ હઠ પકડીથી હું લગ્ન કરીશ તો શિવજી સાથે. કેટલા લોકોએ મનાવ્યું, ઈ શિવજી ગાંડા હારે લગ્ન, એને કઈ કપડા પહેરવાનું ભાન નથી, અત્યાર સુધી એની માટે એને એક ઘર બનાવ્યું નથી, ક્યારે વાળ કપાવતો નથી, પાવડરની બદલે શમશાનની રાસ લગાડે, એવાની હારે તારે લગ્ન કરવા. એકથી એક લોકો અંતે સપ્તર્ષિ સાત ઋષિ સમજાવવા માટે આવ્યા અને કીધું, તું કે એની હારે લગ્ન કરાવું, શિવજીને ભૂલી જા. ત્યારે પાર્વતીજી એટલું જ કીધું, કોટી જન્મ લહી રગર હમારી, ભરવું શંભુ ન તો રહું કુંવારી, કરોડો જન્મ સુધી કુંવારી રહી જાશ પણ લગ્ન કરીશ તો દેવાદિદેવ મહાદેવ શિવજીની સાથે. કારણ કે મહાદેવ ભગવાન વિષ્ણુના ભક્ત છે, મારે ભક્ત સાથે લગ્ન કરવા છે, ભલે ગમે એવા હોય, એની પાસે ઘર પણ ભલે ન હોય. અને અહીંયા દેવહૂતિ રાજાની પુત્રી નહીં, આ અખિલ બ્રહ્માંડ કેવલ પૃથ્વીના અધિપતિ નહોતા, આ મનુ મહારાજ આખા બ્રહ્માંડના રાજા છે. અને એક રાજાની રાજકુંવરી કહે છે, હું ભિખારી હારે લગ્ન કરવા તૈયાર છું પણ ભક્ત હોવો જોઈએ. રાજકુંવરી હૃદયમાં પ્રેરણા, ભગવાને આને પ્રેરણા આપી અને મનુ મહારાજ અને એની પત્ની શત્રુપા અને પુત્રી દેવહૂતિનો હાથ પકડી દેવહૂતિને લઈ બિંદુ સરોવરના તટે કરદમ ઋષિની એક ઝૂંપડી હતી. મનુ મહારાજ સોનાના રથ ઉપર સવાર થઈ પોતાની પુત્રી દેવહૂતિનો હાથ કરદમજીના હાથમાં દઈ દીધો. હવે તમે કલ્પના કરો ભક્તો, આ મનુ મહારાજ જે અખિલ બ્રહ્માંડના અધિનાયક એક રાજા છે અને એવા રાજાની પુત્રી એક ઝૂંપડીમાં રહેવાવાળા કરદમ ઋષિ આવે, આને કહેવાય પિતા. વાસ્તવમાં જે પિતા હોય ને એની દીકરીની આત્માનું કલ્યાણ જાણે. આજના પિતા એ તે પતિ ગોતવા હોય, જમાઈ ગોતવા હોય તો એ ચામડા જોવે અને પૈસા જોવે, સંસ્કાર નો જોવે. દેવહૂતિ અને કરદમજીના વિવાહ થયા, લગ્ન થયા અને અદભુત ગ્રહસ્થ જીવન છે આનું. કરદમ કહેવાય છે કે કરદમજી જે દિવસથી લગ્ન થયા, લગ્નના બીજે દિવસથી સમાધિમાં બેસી ગયા, 12 વર્ષ નીકળી ગયા. પત્ની સાથે એક શબ્દ, ફરવા લઈ જવાની તો હનીમૂનમાં લઈ જવાની તો વાત દૂર રહી, ઘરમાં બેઠા એક શબ્દની સાથે વાત ન કરી, એક મિનિટે પોતાની પત્નીને વાત કરવાનો સમય ન આપ્યો. આજની કોક હોત તો 12 મહિનાની 12 વર્ષની વાત જાવ તો 12 મહિનામાં પાછી આવે કે આ તો બોલતા જ નથી, આ તો વાતું જ નથી કરતા, આ તો ફરવા નથી લઈ જતા. 12 વર્ષ નીકળી ગયા, કરદમજી સમાધિમાં બેઠા છે અને આ દેવહૂતિ એમની પત્ની નિરંતર એની સેવા કરી રહી છે. મનમાં પ્રશ્ન થાય, આ તો સમાધિમાં બેઠા તો દેવહૂતિ સેવા શું કરતી હશે. કરદમજી 12 વર્ષ ધ્યાનમાં બેઠા હતા તો આણે એની સેવા શું કરી હશે. ને ભાગવતમાં મૈત્રીજી કે સેવા બહુ સુંદર સેવા કરી, પણ ભક્તો એટલું સમજો, સ્ત્રીઓ માટે સૌથી મોટી સેવા જે દેવહૂતિ કરે છે એ છે, પોતાના પતિ ભક્તિ કરતા હોય એને ન નડવું, એ જ સૌથી મોટી સેવા છે. નકર તો ઠોહાવે, આ શું કરો તમે, જાગો. પણ બહુ સુંદર સેવા, પતિની સેવા. 12 વર્ષ સેવા કરી, કરદમજીએ જરાય ધ્યાન ન આપ્યું, એક રાજકુંવરી હતી, આટલું સુંદર શરીર પણ 12 વર્ષમાં સુકાઈ ગયું, ગડપણ આવી ગયું. અને 12 વર્ષ પછી કરદમ ઋષિની આંખ ખુલી. આંખ ખુલી તો જોયું કે પૂછ્યું કે માથે તમે કોણ છો? ભૂલી ક્યાંક મેં લગ્ન કર્યા હતા, આજે કદાચ ભૂલમાં કહેવાય ગયું હોય તો પછી આપણે તેડવા જવા પડે. પતિદેવ હું તમારી પત્ની છું. અચ્છા, ત્યારે કરદમજીને હૃદયમાં જે અફસોસ થયો છે કે અરે રે દેવી, તમે મને ક્ષમા કરજો, 12 વર્ષ લગ્ન થઈ ગયા ને 12 વર્ષ વીતી ગયા છતાંય મેં તમારી ઉપર કાંઈ ધ્યાન ન આપ્યું, આટલું સુંદર તમારું શરીર સુકાઈ ગયું, તમે મને ક્ષમા કરજો. પણ તમે સંકોચ ન કરો, ભગવાનના ભગતને ઓછા ન સમજવા, સમર્થ હોય સર્વસમર્થ. તમે જુઓ કરદમજી, કરદમજીએ જોયું કે બિચારી 12 વર્ષથી સેવા કરે છે અને ક્યારેય કાંઈ માંગ્યું નથી. કરદમજીએ કીધું કોઈ વાંધો નહીં, કરદમજી બેઠા થયા, હવે 2-3 મહિના ભક્તિને આરામ આપ્યો અને કીધું વિવાહ થયા છે, ગૃહસ્થ જીવન. કરદમજીએ દેવહૂતિને કીધું કે પ્રિય, એક કામ કરો, આ બિંદુ સરોવરમાં તમે એક વખત સ્નાન કરી આવો. કરદમજીની તપસ્યાના બળથી જેવા દેવહૂતિ બિંદુ સરોવરમાં જાય એની સાથે 1000 દાસી પ્રકટ થઈ જાય. બિંદુ સરોવરમાં સ્નાન કરાવે અને સ્નાન કરાવીને એટલું સુંદર ભોજન, એટલું સુંદર વસ્ત્ર. દેવહૂતિ જે વેશ અને જે વસ્ત્રમાં અને જેવું શરીર લઈને આવ્યા હતા એની કરતા કોટી ગુણા સુંદર શરીર બિંદુ સરોવરમાંથી બહાર નીકળ્યા ત્યારે થઈ ગયું. અને કરદમ ઋષિએ કીધું કે તમે ક્યારેય મને ફરવા લઈ જવાનું નથી કીધું, બહાર જવાનું નથી કીધું, આજે હું તમને ફરાવીશ. ભગવાનના ભક્તો ફરાવી જાણે ગોકુળ મથુરા ને વૃંદાવન, આ માયકાંગલા જેવા હું ફરાવતા હતા, કાશ્મીર લઈ જાય કે મહાબળેશ્વર, જ્યાં કાંઈ લેવાનું નથી, જાય કાશ્મીર અને ના જઈને ધાબળો ઓઢીને હોઈ જાય તો પછી ઘરે હોઈ જાવ ને ગોદરા ઓઢી. ભગવાનના ભક્તો ફરાવી જાણે કરદમજીએ કીધું. ત્યારે કરદમજીએ પોતાની તપસ્યાના બળથી એક મનોમય એક વિમાન પ્રકટ કર્યું, અદ્ભુત વિમાન. આ કિંગ ફિશર એરલાઇન્સ કે એર ઇન્ડિયા જેવું નહીં, એમાં તો પેટ્રોલ નાખવું પડે અને એની માટે રનવે જોઈ ટેક ઓફ કરવા માટે. અદ્ભુત વિમાન, એક શહેર જેવું વિમાન પ્રકટ કરી નાખ્યું. એમાં બહુ સુંદર સરોવર, બહુ સુંદર બગીચો. અને દેવહૂતિને કીધું કે પ્રિય બેસો આ વિમાનમાં. દેવહૂતિ બેઠા છે વિમાનમાં, કરદમ ઋષિ બેઠા વિમાનમાં અને વિમાનનો સેલ્ફ મારીને ચાલુ કર્યું. અને આ બધા આજના જે લોકો ફરવા લઈ જાય ને એ તો ઉપરથી જ બતાવ્યો છે, આ બધા મહાબળેશ્વર ઈ કચરો છે ને, આ આપણે જવા જેવું નથી, આ કાશ્મીર, આ સ્વિટ્ઝરલેન્ડ, આ બધું આપણા કામનું નથી, ચલો આપણે સ્વર્ગમાં જઈએ. સ્વર્ગમાં ચિત્રરથ ગંધર્વ જ્યાં વિચરણ કરે એવા મોટા મોટા જગ્યાએ સુંદર સુંદર સ્થાને કરદમ ઋષિ દેવહૂતિને ફરાવે લઈ જાય. દેવહૂતિ પ્રસન્ન. એકથી એક ઇન્દ્રને પણ દુર્લભ એવા બગીચામાં કરદમ મુનિ ફરાવવા માટે લઈ ગયા. ફરતા ફરતા અનેક મહિના વીતી ગયા અને દેવહૂતિએ કરદમજીને કીધું, પ્રભુ બસ હવે ઘર યાદ આવ્યું છે. આજની કોઈ નારી કે કે મને હવે ઓલી ઝૂંપડી યાદ આવી છે, પ્રભુ બસ હવે હવે બહુ ફરી લીધું આપણે, આજની તો વિચાર કરે કે હવે ઘરે જઈને કપડાં ધોવા પડશે, ઘર સાફ કરવું પડશે. પણ જો વાસ્તવમાં આને નારી કહેવાય. પ્રભુ ચલો હવે પાછા ફરીએ. કરદમ ઋષિએ વિમાન પાછું ફેર્યું અને પાછું વિમાન ફેરવી કરદમ ઋષિ દ્વારા દેવહૂતિના ગર્ભેથી 9 કન્યાનો જન્મ થયો. અને કરદમ ઋષિએ દેવહૂતિને કીધું કે દેવહૂતિ, હવે મારે સંન્યાસ લેવો છે, હું જાઉં છું. દેવહૂતિ કે પતિદેવ, તમે વયા જશો, તમે વયા જશો તો હું અધૂરી થઈ જઈશ. બહુ હૃદયથી દેવહૂતિ કરદમ મુનિના ચરણોમાં પ્રાર્થના કરે,
પ્રાણનાથ તુમ બિનુ જગ માહી તો કછુ નાહી, જીય બીનુ દેહ નદી બીનુ વારી, તે સે નાથ પુરુષ બીનુ નારી, જીય બીનુ દેહ નદી બીન નારી, તે સે નાથ પુરુષ બીન નારી.
જ્યારે કરદમ ઋષિએ કીધું કે પ્રિય, હવે હું સંન્યાસ લઉં છું, હવે હું જાઉં છું જંગલમાં, ત્યારે દેવહૂતિ એના પતિદેવના ચરણોમાં પડીને પ્રાર્થના કરવા મળી, હે પ્રાણ પ્રિય, હે નાથ, તમે વયા જશો તો હું અધૂરી થઈ જઈશ, તમારા વયા જવા પછી આ સંસારમાં મારું શું કામ છે? પ્રભુ તમે વયા જશો, જેમ પાણી વગર નદીનું કોઈ કામ નથી, જેમ પ્રાણ વગર આ દેહ અધૂરો છે, એવી જ રીતે હે નાથ આપની વગર હું અધૂરી છું. તમે વયા જશો, મને ઉપદેશ કોણ આપશે, મારું ધ્યાન કોણ રાખશે, અને હજી તો આપણી આ દીકરીના વિવાહ પણ નથી થયા. ત્યારે કરદમ મુનિએ કૃપા કરી દેવહૂતિને આશીર્વાદ દીધા કે દેવહૂતિ, તે તારા જીવનમાં એવું સુંદર આચરણ કર્યું છે, એટલું સુંદર તે આચરણ કર્યું છે, જ્યાં મારા આશીર્વાદ છે કે તારા ગર્ભેથી સાક્ષાત ભગવાનનો જન્મ થશે. દઈ દીધા આશીર્વાદ. જો જે દંપતીમાં ભક્તિ હોય ને, જેનો પતિ ભક્તિ કરતો હોય ને, જેની પત્ની ભક્તિ કરતી હોય ને, એના ગર્ભેથી ભગવાન જન્મ લે. અને જે લોકો કામ વાસનાથી દંપતી બન્યા હોય, જીવનમાં ભક્તિ ન હોય, તો એના પુત્ર તો ઉત્પાત સિવાય બીજું કાંઈ ન કરે, માતા પિતાને હેરાન કર્યા સિવાય બીજું કાંઈ ન કરે. ભક્ત પુત્રની ઈચ્છા રાખતા હો, ભગવાનને પુત્ર રીતે પ્રકટ કરાવવા હોય તો ભક્તિ કરજો. આશીર્વાદ દઈ દીધા કરદમજીએ, જાઓ તમારા ગર્ભેથી સાક્ષાત ભગવાનનો જન્મ થશે. અને કરદમજીએ એમની નવે કન્યાના વિવાહ કરાવી દીધા. દેવહૂતિની નવ કન્યા, પહેલી કન્યા કલા, આ કલા નામની કન્યાના વિવાહ મરીચી સાથે કરાવ્યા, અનસુયાના વિવાહ અત્રી સાથે કરાવ્યા, શ્રદ્ધાના વિવાહ અંગીરા સાથે કરાવ્યા, હવીરભુના વિવાહ પુલત્સ્ય સાથે, ગતિના વિવાહ ભૂલ સાથે, ક્રતુના ક્રિયા સાથે, સ્યાતિના ભૃગુ, અરુંધતીના વશિષ્ઠ અને શાંતિના વિવાહ અથર્વા સાથે. આમ નવે કન્યાના વિવાહ કરાવી કરદમ મુનિ રાહ જોવે છે ક્યારે પુત્ર રૂપે ભગવાનનો જન્મ થાય. ધીરે ધીરે કરદમ મુનિની તપસ્યા અને ભક્તિથી એ શુભ ઘડી આવી ગઈ. ગ્રહ વાર નક્ષત્ર યોગ બધું અનુકૂળ થઈ ગયું અને એ શુભ દિવસે દેવહૂતિના ગર્ભનો સહારો લઈ ભગવાન વિષ્ણુ કપિલદેવ રૂપના રૂપે અહીંયા જન્મ લીધો. કપિલદેવ ભગવાન કી, કપિલદેવ ભગવાન કી, કપિલદેવ ભગવાન કી. ભગવાન કપિલનો જન્મ થયો, જન્મતાની સાથે જ સ્વરૂપ બહુ મોટું ધારણ કર્યું. એક દિવસ કરદમ ઋષિએ એમના પુત્ર કપિલને કીધું કે કપિલ, મારે સંન્યાસ લેવો છે, બોલો મારે શું કરવું? આજના પુત્રોની જેમ નહોતા, આજના પુત્ર એના પિતા કદાચ ભક્તિ કરતા હોય, વૃંદાવન જતા હોય તો કે ન્યા હું દાટી છે, ધંધામાં ધ્યાન દો. પણ કપિલ ભગવાને કીધું, પિતાજી ગચ્છ કામમ મયા પૃષ્ટો મયી સંન્યસ્ત કર્મણા જીતવા સુદુર્સ્થ્યજમ મૃત્યુમ અમૃત ત્વામ મામ અજ. હે પિતાજી, તમે મને પૂછો છો, તમે મને પૂછતા હો તો અત્યારે જ તમે વૃંદાવન જાઓ અને ભગવાનના ધામમાં જઈ આ મૃત્યુને વિજય પ્રાપ્ત કરી લો, વિજય થઈ જાઓ. પુત્રના કહેવાથી કરદમ ઋષિ જંગલમાં જાય, ભાગવતનું પાઠ, ભાગવતનું ધ્યાન, ભગવાનનું ધ્યાન કરી ભગવાનને પ્રાપ્ત થાય. એક દિવસની વાત, માતા દેવહૂતિ શિષ્યનો ભાવ લઈ બંને હાથ જોડી કપલદીના ચરણોમાં પ્રાર્થના કરે કે પ્રભુ, હું આજે તમારી માં નથી, હું તમારી શિષ્યા છું, કૃપા કરી તમે મને જ્ઞાન આપો. ત્યારે ભગવાન કપિલદેવ ગુરુપદ સ્વીકાર કરી એમની માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે. આ શરીર શું છે, આત્મા શું છે, જગત પ્રકૃતિ, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે. ત્યારબાદ ભક્તિના પ્રકાર ગણાવે કે માતે, સંસારમાં લોકો ત્રણ પ્રકારની ભક્તિ કરે, સત્વ, રજસ અને તમસ. સત્વગુણી સત્વગુણ ભક્તિ કરવાવાળા લોકોને દાન કરે, રજોગુણી ભક્તિ કરવાવાળા દાન કરી પોતાના યશની કામના કરે, અને તમોગુણી ભક્તિ કરવાવાળા લોકોને દુઃખી કરવા માટે ભક્તિ કરે. પણ વાસ્તવમાં જે લોકો મારી ભક્તિ કરે છે, કૃષ્ણની ભક્તિ કરે છે, એ છે શુદ્ધ સત્વમય ભક્તિ, અને આવી ભક્તિ કરવાવાળો મારા ધામને પ્રાપ્ત થાય. માતા દેવહૂતિએ પૂછ્યું કે તો આવી ભક્તિ કરવા માટે મારે શું કરવું જોઈએ? ભગવાન કપિલદેવ કે એની માટે ભક્તોનો સંગ કરવો જોઈએ, ભક્તોની સાથે રહેવું જોઈએ. માતા દેવહૂતિ પૂછે, ભક્ત કોને કહેવાય? ત્યારે કપિલદેવ કે, તિતિક્ષ્વા કારુણિકા, જેનામાં સહનશીલતાનો ગુણ હોય, જેના હૃદયમાં કરુણા હોય, અને જે હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરે, કૃષ્ણની ભક્તિ કરે, એને ભક્ત, એને સાધુ અને એને સંત કહેવાય. જો આવા સાધુઓનો સંત કરીએ તો નિશ્ચિત આપણને ભક્તિ પ્રાપ્ત થાય, અને આવા સાધુઓને છોડી અસત્સંગ કરશું તો નરકમાં જશું. એટલે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન.